પ્રભુના પવિત્ર વચન વાંચીએ તો સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા 16:21, 16મો અધ્યાય. કોઈ તમને ઠોકર ખવડાવે નહીં માટે મેં તમને એ વચનો કહ્યા છે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. તેઓ બાપને તથા મને ઓળખતા નથી માટે તેઓ એ કામો કરશે. પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યા છે. પહેલાથી એ વચનો મેં તમને કહ્યા ન હતા, કેમ કે હું તમારી સાથે હતો. પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી. પણ મેં તમને એ વચનો કહ્યા. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય. કોઈ તમને ઠોકર ખવડાવે નહીં માટે મેં તમને એ વચનો કહ્યા છે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. તેઓ બાપને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે. પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યા છે. પહેલાથી એ વચનો મેં તમને કહ્યા ન હતા, કેમ કે હું તમારી સાથે હતો. પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાં કોઈ મને પૂછતો નથી. પણ મેં તમને એ વચનો કહ્યા છે, માટે તમારા મન શોકથી ભરપૂર છે. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું અને હવેથી તમે મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે. જે બાપના છે તે સર્વ મારા છે, અને તેટલા માટે મેં કહ્યું જે મારું છે, જે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે. થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. એથી એના શિષ્યોમાંના કેટલાય કે માહોમાંએ કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું બાપની પાસે જાઉં છું. એવું તે આપણને કહે છે તે શું હશે? તેથી તેઓએ કહ્યું કે થોડી વાર પછી એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી. તેઓ મને પૂછવા ચાહે છે એ ઈસુએ જાણ્યું. તેથી તેણે તેઓને કહ્યું કે થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. એ જે મેં કહ્યું તે વિશે તમે માહોમાં પૂછો છો. હું તમને ખચિત ખચિત કહું છું કે તમે રડશો ને શોક કરશો, પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે. તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી. તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો. ને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. તે દાડે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે. હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે. એ વચનો મેં તમને દ્રષ્ટાંતોમાં કહ્યા છે. એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં, પણ હું તમને બાપ સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ. તે દાડે મારે નામે તમે માગશો. અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે સારું બાપને વિનંતી કરીશ, કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે ને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. બાપ પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી જગતને છોડીને બાપની પાસે જાઉં છું. તેના શિષ્યો કહે છે કે જો તું હવે સ્પષ્ટ રીતે બોલે છે અને કંઈ દ્રષ્ટાંત કહેતો નથી, હવે અમે જાણીએ છીએ કે તું સગળી વાતો જાણે છે ને કોઈ માણસ તને પૂછે એવી તને અગત્ય નથી, એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તું દેવ પાસેથી આવ્યો છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો? જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે, કે જ્યારે તમે માણસ પોતપોતાનાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો, તો પણ હું એકલો નથી, કેમ કે બાપ મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. 17મો અધ્યાય. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે, કે જેઓને તેને આપ્યા છે તે સર્વેને તે અનંત જીવન આપે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. અને હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે, તેઓ તારા હતા ને તેઓને મને આપ્યા છે અને તેઓએ તારી વાત પાડી છે. હવે તેઓ જાણે છે કે જે તે મને વચનો જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે, કેમ કે જે વચનો તે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાર્યા છે. અને હું તારી પાસેથી આવ્યો છું એ તેઓએ નિશ્ચય જાણ્યું અને તે મને મોકલ્યો છે એવો તેઓએ વિશ્વાસ રાખ્યો. તેઓને સારું હું વિનંતી કરું છું, જગતને સારું હું વિનંતી કરતો નથી, પણ જેઓને તે મને આપ્યા છે તેઓને સારું, કેમ કે તેઓ તારા છે ને જે મારા તે બધા તારા છે અને જે તારા તે મારા છે અને હું તેઓમાં મહિમાવાન થયો છું. 11મી કલમ. હવેથી હું જગતમાં નથી, પણ જેઓ તેઓ જગતમાં છે અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર બાપ, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા સારું તેઓને સંભાળી રાખ. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા અને મેં તેઓનું રક્ષણ કર્યું ને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. પણ હવે હું તારી પાસે આવું છું ને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય માટે હું જગતમાં એ વાતો કહું છું. તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતમાં નથી તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી હું વિનંતી કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી હું કરું છું. જેમ હું જગતમાં નથી તેમ તેઓ જગતના નથી, સત્યથી તેઓને પવિત્ર કર. તારું વચન સત્ય છે, જેમ તે મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું. વળી હું એકલા તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય ને જગત જાણે કે તે મને મોકલ્યો છે. અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. એ બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી સાથે રહે, કે મારો જે જગત કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ, કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. હે ન્યાયી બાપ, જગતે તો તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે, અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે ને જણાવ્યું, તેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું. 18મો અધ્યાય. એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયો. ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથા તેના શિષ્યો ગયા. હવે તેને પ્રસાદીન કરનાર યહુદા પણ તે ઠેકાણું જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર ત્યાં જતો હતો. ત્યારે યહુદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાહીઓને લઈને ફાનસો તથા મસાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સગડું જાણતો હતો, એ માટે તેને બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો. તેઓએ તેને ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુ તેઓને કહે છે કે હું તે છું. તેને પરસ્વાદીન કરનાર યહુદા પણ તેઓની સાથે ઉભો રહ્યો. જ્યારે તેણે તેઓને કહ્યું કે હું તે છું, ત્યારે તેઓ પાછા ગયા અને ભોંય પર પડી ગયા. ત્યારે તેણે ફરીથી તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો. તેઓએ કહ્યું કે ઈસુ નાઝારીને. ઈસુએ ઉત્તર આપ્યો કે મેં તમને કહ્યું કે હું તે છું, માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો, જેથી જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી એક પણ મેં ખોયું નથી એ વચન તે બોલ્યો હતો તે પૂર્ણ થાય. ત્યારે પોતાની પાસે જે તરવાર હતી તે સિમોન પિતરે કાઢીને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલખસ હતું. ઈસુએ પિતરને કહ્યું કે તરવાર મ્યાનમાં ગા, જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે તે શું હું ના પીઉં. ત્યારે રૂમી સૈનિકોએ જમાદારે યહૂદીઓના સિપાહીઓએ ઈસુને પકડ્યો અને તેને બાંધીને પ્રથમ તેને અન્નાસની પાસે લઈ ગયા, કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કયાફાસનો તે સસરો હતો. હવે જે કયાફાસે યહૂદીઓને સલાહ આપી હતી કે લોકોને સારું એક માણસે મરવું લાભકારક છે તે એ જ હતો. પછી સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો. પણ પિતર બહાર બારણા આગળ ઉભો રહ્યો, માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારીને કહીને પિતરને માય લઈ ગયો. ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિતરને પૂછે છે કે શું તું પણ એ માણસના શિષ્યમાંનો છે. તે કહે છે કે હું નથી. હવે ચાકરો તથા સિપાહીઓ કોયલાનો દેવતા સળગાવીને ઉભા રહીને તાપતા હતા, કેમ કે તાડ પડતી હતી. પિતર પણ તેઓની સાથે ઉભો રહીને તાપતો હતો. પ્રમુખ યાજક કે ઈસુને તેના શિષ્યો વિશે તથા તેના બોધ વિશે પૂછ્યું. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં તથા મંદિરોમાં જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તું મને કેમ પૂછાય છે? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ. મેં જે વાતો કહી તેઓ જાણે છે. જ્યારે તેણે એમ કહ્યું ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઊભો હતો. એણે ઈસુને તમાચો મારીને કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર, પણ જો ખરું કહ્યું હોય તો તું મને કેમ મારે છે? ત્યારે આનસે તેને બાંધીને પ્રમુખ યાજક કયાફાસની પાસે મોકલ્યો. હવે સિમોન પિતર ઉભો રહીને તાપતો હતો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે શું તું પણ એના શિષ્યમાંનો એક છે? તેણે નકાર કરીને કહ્યું કે હું નથી. જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો પ્રમુખ યાજકના ચાકરમાંનો એક હતો. તે કહે છે કે વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી. ત્યારે પિતરે ફરીથી ના પાડીને તરત મરઘું બોલ્યો. ત્યારે તેઓ ઈસુને કાયાફાસ પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે પ્રોળિયું થયું હતું અને તેઓ અશુદ્ધ ન થાય અને પાસકા ખાઈ શકે માટે તેઓ પોતે દરબારમાં ગયા નહીં. તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું કે એ માણસ પર તમે શું તહોમત મૂકો છો? તેઓએ ઉત્તર આપ્યો કે જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે તેને સોંપત નહીં. પણ ત્યારે પિલાતે તેઓને કહ્યું કે તમે પોતે એને લઈ જાઓ અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો. યહૂદીઓએ તેને કહ્યું કે કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી. પોતે કયા મોતથી મરવાનો હતો એ સૂચવતા ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું. એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે આ શું તું પોતાના તરફથી કહે છે કે કોઈ બીજાઓએ મારા સંબંધી એ કહ્યું? પિલાતે ઉત્તર આપ્યો કે શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો, એ શું કર્યું છે? ઈસુએ ઉત્તર આપ્યો કે આ મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત. પણ મારું રાજ્ય તો અહીંનું નથી. એથી પિલાતે તેને પૂછ્યું કે તારે તું ત્યારે શું તું રાજા છે? ઈશ્વરે ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું, એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. પિલાત તેને કહે છે કે સત્ય શું છે? એમ કહીને તે ફરીથી યહૂદીને પાસે માર આપ્યો અને તેઓને કહે છે કે મને તો તેનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી, પણ પાસખા પર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં એવી તમારી રીત છે, માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં એમ તમે ચાહો છો શું? ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું કે એને તો નહીં પણ બારાબાસને. હવે બારાબાસ તો લૂંટારો હતો. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યો. સિપાહીઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા સલામ, અને તેઓએ તેને મુક્યો મારી. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ, મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી, માટે તમે જાણો માટે હું તેને તમારી પાસે બહાર લાવું છું. ત્યારે ઈસુ કાંટાનો મુગટ જાંબુડા રંગનો જબ્બો પહેરેલો એવો બહાર નીકળ્યો. પછી પિલાત તેઓને કહે છે કે જુઓ આ માણસ. ત્યારે મુખ્ય યાજકોએ સિપાહીઓએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો. પિલાત તેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધસ્તંભે જડો, કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એને મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. એ વાત સાંભળીને પિલાત વધારે દીધો. તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે કે તું ક્યાંનો છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે અને તને વધસ્તંભે જડવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઉપરથી તને અપાયા વગર મારા પર કંઈ પણ અધિકાર ન હોય, તેથી જેણે મને તને સોંપ્યો તેનું પાપ શેષ છે. આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાની કોશિશ કરી, પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું કે જો તું એ માણસને છોડી દે તો તું કેસરનો મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કેસરની વિરુદ્ધ બોલે છે. ત્યારે પિલાતે એ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા, જેને હેબ્રી ભાષામાં ગબાથા કહે છે, ત્યાં ન્યાયસન પર તે બેઠો. હવે એ દિવસ પાસખાની તૈયારીનો હતો અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે કે જુઓ તમારો રાજા. ત્યારે તેઓએ મોટો પુકાર કરીને કહ્યું કે એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો. પિલાત તેઓને કહે છે કે શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું? મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે કેસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી. ત્યારે તેણે તેને વધસ્તંભે જડવાને તેઓને સોંપ્યો. તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા. પછી તે પોતાનો વધસ્તંભ ઉંચકીને ખોપરીની જગ્યા, જે હેબ્રી ભાષામાં ગલગથા કહેવાય છે, ત્યાં બહાર ગયો. ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા બે ને વધસ્તંભે જડ્યા, દરેક બાજુએ એકને તથા વચમાં ઈસુને. પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોંડ્યો, ઈસુ નાઝારી યહૂદીઓનો રાજા. એવો એ લેખ હતો. વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો હતો તે સ્થળ શહેરની પાસે હતું અને તે લેખ હેબ્રી, લાટીન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો. તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો. તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે યહૂદીઓનો રાજા એમ ન લખ, પણ તેણે કહ્યું કે હું યહૂદીઓનો રાજા છું એમ લખ. પિલાતે ઉત્તર આપ્યો કે મેં જે લખ્યું તે લખ્યું. હવે સિપાહીઓ ઈસુને વધસ્તંભ જે જડ્યા પછી તેના લુગડા લઈ લીધા અને તેના ચાર ભાગ પડ્યા, દરેક સિપાહીને વાંચે એક, અને ડગલો પણ લીધો. હવે તે ડગલો સિયોણ વગરનો ઉપરથી આખો વણેલો હતો, એ માટે તેઓએ મહામાયે કહ્યું કે આપણે એને ફાળવો નહીં, પણ એ કોને મળે એ જાણવા માટે ચીઠીઓ નાખી. તેઓએ મહામાયે મારા લુગડા વેચી લીધા અને મારા ડગલાને માટે ચીઠીઓ નાખી, એમ શાસ્ત્ર લખેલું છે એ પૂર્ણ થાય એ માટે એમ બન્યું. આ કામો તો સિપાહીઓએ કર્યા. હવે ઈસુના વધસ્તંભની પાસે તેની માં, તેની માસી, ક્લોપાસની સ્ત્રી મરિયમ તથા મરિયમ માગદલાણ ઉભા રહેલા હતા. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા તેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઉભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બાઈ, જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી માં. તે જ ઘડીએ તે શિષ્ય તેને પોતાને ઘેર તેડી ગયો. હવે એ પછી ઈસુ હવે સગડું પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને જૂફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું. અને માથું નમાવીને તેને પ્રાણ છોડ્યો. તે પાસકાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. એથી વિશ્રામવારે તેઓના મૂળ દાવ અધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. એથી સિપાહીઓએ આવીને તેની સાથે વધસ્તંભ જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા. પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહીં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂક લીધી એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે એ તે જાણે છે, કેમ કે તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં. એ શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું એમ બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન છે કે જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે. આ બીના બન્યા પછી અરમથિયાનો યુસફ, જે ઈસુનો એક શિષ્ય હતો પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો, ત્યાં ઈસુનું મળદું લઈ જવાની પિલાત પાસે રજા માંગી અને પિલાતે રજા આપી. તેથી તેણે આવીને તેનું મળદું ઉતારી લીધું. વળી નિકોદિમસ, જે પહેલ વહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોર તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દાંતવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મળદું લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડીને સ્વર્ણના લુગડામાં લપેટ્યું. હવે જ્યાં તે વધસ્તંભે જડાયો હતો તે સ્થળે એક વાડી હતી. તે વાડીમાં એક નવી ખબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યો, કેમ કે તે કબર પાસે હતી. 20મો અધ્યાય. ત્યારે અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસ કે અંધારું હતું એવામાં મરિયમ માગદલેન કબર પાસે આવી. તે કબર પરથી પથ્થર ખસેડેલો તેને જોયો. ત્યારે તે દોડીને સિમોન પિતરની પાસે બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો, તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી. તેથી પિતર તથા બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો સ્વર્ણના લુગડા પડેલા દીઠા, તો પણ તે માહે ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો ને એણે પણ સ્વર્ણના લુગડા પડેલા દીઠા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે સ્વર્ણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલામાંથી પાછા ઉઠવું જોઈએ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાની ઘેર ગયા ને મરિયમ બહાર કબરની પાસે રડતી ઉભી રહી. તે રડતા રડતા નીચી નમીને કબરમાં ડોકિયા કર્યા કરતી હતી અને જ્યાં ઈસુનું મળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂતને, એકને ઓસીકે અને બીજાને પાંગતે, એમ બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાય તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઉભેલો જોયો, પણ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાય તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે મારી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે તે મને કહે, હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીથી તેને એબ્રી ભાષામાં કહે છે કે રાબોની, એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ તેની પાસે હું ચડી જાઉં છું. મરિયમ મગદલાને આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે. ત્યારે તે જ દાડે, તો અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે ઈસુ આવ્યો ને તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂપ તેઓને દેખાડ્યા, માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામે. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો ને તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. પણ ઈસુ આવે ત્યારે થોમા બારમાનો એક, જે દિદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે, પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વે જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેમાં મૂક્યા વિના તથા તેની કૂકમાં મારો હાથ ગાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દાડા પછી ફરીથી ત્યાં શીખ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ હતા, છતાં ઈસુએ આ વચમાં આવીને ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂકમાં ગાલ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે.
યોહાનની સુવાર્તા એનો 21મો અધ્યાય. એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર થોમા જે દિદીમસ કહેવાતો હતો તે ગાલીલના કાનાનો નાસાવાઈન જબ્દીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા બે તેઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા પણ તે રાત્રે તેઓને હાથે કંઈ આવ્યું નહીં. પણ પોફ ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ તે ઈસુ છે તેમ શિષ્યોએ જાણ્યું નહીં. તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે. ત્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ડગલો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો કોડી મારીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારેથી આઘા નહીં પણ આશરે 200 હાથ જેટલે છેટે હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોયલાનો દેવતા તેના પર મૂકેલી માછલી તથા રોટલી દીધા. ઈસુ તેઓને કહે છે કે તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. તેથી સિમોન પિત્તર હોડી પર ચડીને 153 મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. અને જો કેટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી ગઈ નહીં. ઈસુ તેઓને કહે છે કે આવો નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની શું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મરી ગયેલામાંથી પાછા ઉતર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાના દીકરા સિમોન, શું તું મારા ઉપર એવો ના કરતા વધારે પ્રેમ રાખે છે? તે તને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તને કહે છે કે તું મારા હલવાનોને પાળ. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાના દીકરો સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તને કહે છે કે મારા ગેટાને સાચવ. તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાના દીકરો સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કારણ કે તેને ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે. તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સકરું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તને કહે છે કે મારા ગેટાને પાર. હું તને ખચિત ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી કે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું. એમ કહ્યા પછી તેને કહે છે કે તું મારી પાછળ આવ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેને જમતી વેળાએ ઈસુની છાતી પર અડેલીને પૂછ્યું હતું કે પ્રભુ જે તને પર સ્વાધીન કરશે તે કોણ છે તે કોણ છે, એ શિષ્યને પાછળ આવતો પિત્તરે પાછા ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ એ માણસનું શું થશે. ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે રહે, જેવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું, તું મારી પાછળ આવ. તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેના વિશે એમ નહોતું કહ્યું કે તે મરશે નહીં, પણ એમ કહ્યું હતું કે હું આવું ત્યાં સુધી તે રહે, એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું. જે શિષ્યે આ વાતો સંબંધિત સાક્ષી આપી છે અને આ વાતો લખી છે કે એ જ છે અને તેની સાક્ષી કરી છે એ અમે જાણીએ છીએ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો તેઓમાંનો દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન. આમેન.